संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महावंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट तारीख 19 जानुआरी 2014 रविवार श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 696 मुंबई अषाढ़ आठम रविवार 1952 भुजाए करी जे स्वयंभू रमण समुद्र तरी गया तरे छे અને તરશે તે પુરુષોની નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. શીર્ષક આપ્યું છે. જ્યારે જે વિચાર કૃપાળુ દેવને પત્રમાં મૂકવાનો હોય એના આશયની ગંભીરતા માટે કોઈને કોઈ સૂત્ર શીર્ષકમાં આવે. ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા તરે છે અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્યારે અહોભાવના આધાર ઉપર સાધનાના મંડાણ હોય છે, સાધનાનું અધિષ્ઠાન અહોભાવ, જે મુક્તિ પ્રાપ્ત કરવી છે આવી મુક્તિ પ્રાપ્ત કરેલા જે જીવો છે એ બધા દેવ છે, સદ્દેવ છે, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. કોઈ નામધારી દેવ નથી, પણ પદધારી દેવ છે. સિદ્ધપદને જે પામ્યા છે અને આ સિદ્ધપદને પામ્યા છે, કેવો ભવ્ય જટિલ પુરુષાર્થ કરીને પામ્યા છે. એટલે એ વાત ત્યાં જે મૂકે છે કે ભુજાએ કરી. ભુજા એટલે સ્વયં બાહુબળ. કોઈ સાધન નથી ત્યાં, નાવ નથી, બોટ નથી, સ્ટીમર નથી, કશું જ નથી. સમુદ્ર તર્યા છે પણ ભુજાએ કરી પોતાના સ્વયં બાહુબળથી. મુક્તિ માર્ગનો આ ક્રમ છે. જે કંઈ સંસાર સમુદ્ર તરવાનો છે એ પોતે પોતાની જાતે પોતાના બાહુબળથી પોતાના સ્વપરાક્રમ બલ અને વીર્યથી તરવાનો છે. અનાવલંબન સ્થિતિમાં આવવાનું છે આલંબનથી. પણ આખરી જે યાત્રા છે એ પોતાના ઉપર અધિષ્ઠિત છે, પોતાના ઉપર આશ્રિત છે, પોતાના ઉપર અવલંબિત છે. એટલે સ્વયંભૂ રમણ સમુદ્ર જેવું જબરજસ્ત કદી જેનો પાર ન પામી શકાય, જેનો તાગ ન પામી શકાય, એવો જે મોહ સમુદ્ર છે, 14 રાજલોકની રચનામાં જુદા જુદા અસંખ્ય દ્વીપકલ્પ સમુદ્રોની વ્યવસ્થા આપી છે, અને એની અંદર છેલ્લો અતિ દુસ્તીર્ણ જે કહીએ એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. કૃપાળુ દેવે અપૂર્વ અવસરના પદમાં પણ કહ્યું છે, આ સ્વયંભૂ રમણ સમુદ્ર જેમ એટલો બધો જબરજસ્ત ત્યાં એ ભૌતિક રીતે છે, એમ આધ્યાત્મિક રીતે આ મોહનો સમુદ્ર એ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે. અને એ સ્વયંભૂ રમણ સમુદ્ર પોતાનો મોહ પોતાએ ટાળવાનો છે. અન્ય પાસેથી માત્ર આદર્શ મળે, અવલંબન મળે અને એની પાસેથી માર્ગદર્શન મળે, પરંતુ પરાક્રમ પોતાનું, બળ પોતાનું, અને એટલે ભુજા શબ્દ વાપર્યો છે. ભુજા શબ્દ જબરજસ્ત બાહુ છે, પણ એ શક્તિમાન બાહુ, સામર્થ્યવાન બાહુ, એને ભુજા કહે છે, કે ભુજાના બળથી જંગ જીતવાના છે. યોદ્ધાઓને પણ ભુજાના બળથી એ પોતે પોતાનો જંગ જીતે છે. તો આ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો સંસાર છે. સંસાર અતિ કઠિન છે, અતિ દુષ્કર છે. સંસારને પાર પામવો, મોક્ષમાળાની અંદર સંસારની 4 ઉપમામાં એક ઉપમાં સંસારને સમુદ્રની આપી છે. સમુદ્રની આપી છે એટલે જે બહુ દુઃખે કરીને, કષ્ટે કરીને જેને પાર પામી શકાય, અને એવો આ સમુદ્ર મોહ સમુદ્ર. મોહ સમુદ્ર એ સંસારની અંદર જગતના જીવોને એટલો બધો ખેંચી રાખે છે, તરવા દેતો નથી. તો ત્યાં એ સમુદ્રને પણ પોતાની ભુજાએ કરીને સ્તોત્રમાં કહે છે ને કે આવા સમુદ્રને કોણ પોતાની ભુજા વડે તરી શકે. માનતંગ સ્વરૂપજી કહે એમ આ ભુજાનું બળ અદ્ભુત છે, અને ભુજા કહેતા પોતાનો સ્વપરાક્રમ છે, પોતાનું આત્માનું વીર્ય છે. તો ભુજાએ કરીને જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, બાકીનું સામાન્ય સમુદ્ર તરવા માટે પણ નાવ જોઈ, બોટ જોઈ, પાજ જોઈ, સફરી જહાજ જોઈ, ઘણું બધું એવો ઉપમા જ્ઞાનીઓએ અનેક રીતે આપી છે, પણ કૃપાળુ દેવે તો અહીંયા કહ્યું છે કે કોઈ સાધન નથી, નથી નાવનું, નથી વાણનું, નથી સફરી જહાજનું, નથી આગબોટનું, કશું જ નથી. ભુજાએ કરીને તરીકે કેવી જબરજસ્ત ઉપમા છે. એક બાજુ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, અને બીજી બાજુ સાધનમાં સ્વયં પોતાની ભુજાનું બળ છે, બાહુબળ છે. ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે, એટલે કે ભવિષ્યમાં પણ ઘણી શોધખોળ થવાની છે. એટલે એમ કે ઘણી ઘણી હવે તો આગબોટો મળશે, સબમરીન મળશે. સ્વયંભૂ રમણ સમુદ્ર, સંસાર રૂપી સ્વયંભૂ રમણ સમુદ્ર તરવા માટે તારી ભુજાના બળ સિવાય બીજું કોઈ સાધન ઉપલબ્ધ નથી. એટલો સ્પષ્ટ ખ્યાલ આવે. સાધક મુમુક્ષુ એને પોતાની બળ તૈયાર કરવાનું છે, એને પોતાના બળથી તરવાનું છે. એટલે સાધનાની અંદર જો પહેલેથી એનો દ્રષ્ટિકોણ સ્વ ઉપર આવીને ઉભો રહીએ, એટલે જૈન દર્શનની અંદર ઈશ્વરની કલ્પના કોઈ સર્વશક્તિમાન અને સમયે સમયે આપણને તારનારને, બચાવનારને, પકડનારને કોઈ એવી વાત છે જ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, જે તરી ગયા, તરે છે અને તરશે પોતાની તાકાતના બળે, એ જ ઈશ્વર છે. એમાં ક્યાંય નથી કે તરી ગયા, તારે છે અને તારશે, એ શબ્દ પ્રયોગ અહીંયા નથી. તારનાર તું જ તારો તારણહાર છે. સંસાર સમુદ્રને તરવા માટે તારે જ, તારી શક્તિ વડે જ તરવાનું છે. સમયસારજી શાસ્ત્રની અંદર આત્માના 6 કારકની વ્યવસ્થા સરસ સમજાવી છે, કે મુક્તિના 6 કારકો તો આત્મા વડે, આત્માથી, આત્મામાં, આત્મા વડે, એવી 6 કરીને જે કંઈ 6 વિભક્તિનો ઉપયોગ કરીને આત્માની મુક્તિ આત્મા વડે, આત્માથી જ થાય. અને આત્મદર્શનની વ્યાખ્યા પણ એ જ કીધી છે. જે લોકો ધ્યાનમાં, વિપસન્યા ધ્યાન અથવા તો પ્રેક્ષા ધ્યાનમાં જતા હોય ક્યારેક, તો ખ્યાલ હવે સંપીક કહે એ આગમનું સૂત્ર છે, કે તારા આત્મા વડે, તારા આત્મામાં તું તારા આત્માને જાણ, તું જ જાણ, તારા વડે જ જાણ. એટલું સરસ સૂત્ર છે. અને એ સૂત્રનો સાર રૂપે કહ્યું, અપ્પ દીપો ભવ, તું જ તારો દીવો થા. કોઈનો દીવો તારા ઘરની અંદર અજવાળા આપી શકે નહીં. જેને ઉજાસ અને પ્રકાશ જોઈએ છે એને પોતાનો પોતિકો પ્રકાશ જોઈએ, પોતિકો અજવાળું જોઈએ. આપણા અંતઃકરણની અંદર ઘોર અંધારા હોય તો બહારનો કોઈ પ્રકાશ આપણું અંતર ઉજાડી શકે નહીં. જેમ ટાગોરની પ્રાર્થનામાં કે અંતર મમ વિકસિત કરો, અમારું અંતર અજવાળો કરો પ્રભુ, અંતરને અજવાળો, અને એ અમારો પોતાનો પ્રકાશ જોશે. ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, અહીંયા ભુજા અને સ્વયંભૂ રમણ સમુદ્ર સંસારની ઉપમા છે. એ બેનો જરા સંધિ કરીને સમજવાનું. તરી ગયા, તરે છે ને તરશે તે સત્પુરુષોને, આ સત્પુરુષનું ઓળખાણ છે. આ સત્પુરુષ છે કે સ્વયં પોતાના બલ પરાક્રમ વીર્યથી કોઈની પણ સહાયની અપેક્ષા વિના પોતાના બાહુબળથી જે સંસાર સાગરને પાર પામ્યા છે, જે સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો સંસાર અનંત છે, એવા સંસારનો જેણે અંત લાવી દીધો છે, આવા સત્પુરુષો એને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. અમે નમસ્કાર કરીએ છીએ પણ અમારી ભક્તિ નિષ્કામ છે. અમે ઊભા રહીને તું અમને તારી દે, અમે અહીંયા બેઠા છીએ તું વિમાન મોકલ, વાત નથી. જૈન દર્શનમાં વાત નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અને સત્ય પુરુષાર્થ એ સ્વયં પોતાના આત્માનો પુરુષાર્થ છે. તત્વના ધર્મના તત્વોના સૂત્રો જો સમજાઈ જાય તો સાધનાનો માર્ગ સરળ થાય. પણ તત્વો સમજ્યા વિના જેમ તેમ મગજની અંદર માન્યતાઓ ચાલતી હોય, પોતાની કલ્પનાઓ બધી બેઠેલી હોય, અને સાંભળ્યું ન સાંભળ્યું કરીને મંજા કરે, તો આ અનંત કાળ સુધી આમ ને આમ એ મથામણ કર્યા કરે તો પણ માર્ગ પામે નહીં. કારણ કે એના આધારભૂત સૂત્રો સમજો. કૃપાળુદેવની સંક્ષિપ્ત શૈલીની અંદર એક એક વાક્યની અંદર અદ્ભુત રહસ્યો આવા ઠાંસી ઠાંસીને ભર્યા છે. આગમના સૂત્રો મુકાઈ ગયા છે. એટલે એક વચનામૃતમાં અનંત આગમની વાત આવે છે. એક સત્પુરુષના વચનમાં અનંત આગમ રહ્યા છે, તે શી રીતે રહ્યા હશે? ચિંતન કરીએ, મનન કરીએ, અનુપ્રેક્ષા કરીએ, શબ્દને ખોલીએ, ભાવને ખોલીએ, આશયને ખોલીએ, તો એમાંથી એ જ અનંત આશય મળી જશે. તો તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિ, એટલે સત્પુરુષોની ભક્તિ પણ સકામ હોઈ શકે નહીં. ભક્તિનું સ્વરૂપ જ નિષ્કામ છે. જે સમયે ભક્તિ કરીએ તે સમયે જો મનની અંદર લેશ માત્ર પણ સ્પૃહા, ઈચ્છા, આકાંક્ષા, રતિ, અરતિ, કોઈ પણ ભાવ વિપરીત આવ્યો તો તે ભક્તિ નથી, તે પ્રશંસા છે, ભક્તિ નથી. ભક્તિમાં તો સમર્પણ છે અને નિષ્કામપણું છે. આ ભક્તિનું સ્વરૂપ. ત્રિકાળ નમસ્કાર, ત્રણેય કાળમાં એમને નમસ્કારો, ભૂતકાળમાં પણ એને નમસ્કાર કર્યા છે, અતીત, સાંપ્રત અને અનાગત ત્રણેય કાળની અંદર આ પ્રકારના અમને નમસ્કારો. કેમ કે સત ત્રિકાળાવાદી જ છે, સત ત્રણેય કાળમાં છે, એને નમસ્કાર કર્યા છે. એટલે સત વિશેની કલ્પના, સત છે તો સત્પુરુષ છે, એને ત્રણેય કાળ. હું જાણતો નહોતો ત્યારે પણ જે હતા એ પુરુષોને પણ નમસ્કાર, અને અત્યારે વર્તમાનમાં જોઉં છું એને પણ નમસ્કાર, અને ભવિષ્યમાં જે પુરુષો આવા થશે, અત્યારે ખબર નથી અમારામાંથી જ કોઈ થશે, એને પણ અમારા નમસ્કાર. આ ત્રિકાળ નમસ્કાર કૃપાળુદેવનો બહુ સરસ શબ્દ છે. એ જે 493ના 6 પદના પત્રમાં જેણે આ રીતે માર્ગદર્શન આપ્યું છે, એવા પુરુષોને સદગુરુની ભક્તિને અનન્ય ભક્તિએ ત્રિકાળ નમસ્કારો. ત્રણ કાળ કહેતા આત્માની શાશ્વતતા, આત્માની નિત્યતા એ કેટલી બધી સ્પષ્ટ થાય છે. કાળ અપેક્ષાએ પર્યાયો ગમે તે બદલાય, સ્થિતિ ગમે તે હોય, પણ સત અને સત્પુરુષ આ શાશ્વત છે, આત્મા શાશ્વત છે, પર્યાય મારી ગમે તે હોય. તો આત્માનું જ્યારે ભાન થાય છે અને ત્યારે નમસ્કાર થાય છે, ત્યારે નમસ્કારમાં ત્રિકાળ શબ્દ આવે છે. જેમ એકવાર કૃપાળુદેવે લખ્યું કે દેહભાવ ટળી ગયા પછી કહે છે આ દેહ ક્યારેય મારો નહોતો, હવે અનંત કાળથી દેહની સાથે જતો દેહભાવમાં હતો, છતાં એ જ્ઞાન થતાં એ દેહ ક્યારેય પણ મારો નહોતો. તો અત્યાર સુધી જે કે માન્યો હતો તે ખોટો હતો, તે મિથ્યાત્વ હતું, તે અજ્ઞાન હતું. એમ સત્પુરુષોની શ્રદ્ધા કે ભૂતકાળમાં ભલે જાણ્યા નથી પણ એ સત જ હતા, એ સત જ હતા, સત છે અને ભવિષ્યમાં એ સત જ રહેશે. આવા સત સત્પુરુષોની ત્રિકાળ વંદના થાય છે. સહજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. સુભાગભાઈ ઉપરનો પત્ર છે. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતા કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી, ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે એમ જાણી તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યો છે. જો સમજાય અર્થ, આશય ગંભીર છે. એ કહે છે એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતા કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે. પ્રારબ્ધની ધારા વેદાય છે, ધડ ઉપર માથું ન રહે એવી ધારા અને એવા કર્મો ઉદીર્ણાનો એક સ્રોત ચાલે છે. માથે ઘણો બોજો છે એને અલ્પકાળની અંદર વેદી લેવો છે. કર્મ એવા વેદવા છે એટલે ઉતાવળે ઉતાવળે એક કર્મને બોલાવતા જાય છે. જ્ઞાની જ્યારે કર્મની વેદનની ધારામાં હોય છે ત્યારે કહે છે એક ધારાએ વેદવા યોગ્ય, અમને એક સમય માત્ર પણ એની અંદરથી અવકાશ જોઈતો નથી. કર્મ જે છે એ કર્મનું વેદન સતત વેદન કરીએ. આજે અત્યારે અમારી આત્માના પુરુષાર્થની ધારા જાગી છે, સંભાવ જાગ્યો છે, આત્મ જાગૃતિ છે, તો તે સમયે કર્મ વેદાશે તો નવા બંધાશે નહીં. એક ધારાએ વેદવા છે, એક આવે થોડોક અવકાશ થાય પછી શુભ આવે ને અશુભ આવે ને આ તે કોઈ વિકલ્પ જ નથી. કર્મ જે હોય આવી જાઓ, જેવા હોય એવા આવી જાઓ. શું નિશ્ચય બળ છે, શું પુરુષાર્થની ધારા ચાલે છે. દસ વર્ષે રે ધારા ઉલ્લસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે, એ જે વાત છે એનું ગાંભીર્ય જો પકડાય. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતા કંઈ પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ એ કૃત્રિમ જેવી લાગે છે. આવા કર્મ વેદવાના સંકલ્પની ધારામાં અમે હોય ત્યારે તમારા પત્રોના જવાબ લખવા ભલે પરમાર્થરૂપ છે, એ સંસાર નથી. સત્પુરુષો જ્ઞાની પુરુષો પત્ર વ્યવહાર કરે એ પરમાર્થ સ્વરૂપ છે, કેમ કે એનો વ્યવહાર પણ પરમાર્થે થતો વ્યવહાર પરમાર્થ વ્યવહારરૂપ છે. તો પણ કૃત્રિમ લાગે છે, અત્યારે બિનજરૂરી લાગે છે. કર્મની ધારા વેદતા આ જ્ઞાની પુરુષની અંતરદશા જો આપણે પકડી શકીએ કે તે સમયે આવી પરમાર્થની પ્રવૃત્તિ પણ અમને કૃત્રિમ લાગે છે. પણ સાહેબ સત્સંગ કરવો છે ને આપણે તો આમ કરવું છે ને તેમ, કે તારે જે કરવું એ કરવું, અમને તો અત્યારે કૃત્રિમ લાગે છે, બોજો લાગે છે, ચિત્ત એમાં અમે મૂકી શકતા નથી, ઉપયોગ બહાર આવી શકતો નથી. પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ જ્ઞાનીઓનો પ્રત્યેક પરમાર્થ વ્યવહારરૂપ આગળના સદગુરુ પ્રસાદના પત્રમાં આપ્યું છે. એ કહે છે અત્યારે એ તો અમને કૃત્રિમ જેવી લાગે છે. આવી લાગતી પ્રવૃત્તિ પણ જ્યારે કહ્યું છે પછી સમાધાન આપ્યું છે કે તો પછી આ પત્રો તમે લખ્યો તો ખરો જ. તો કહે છે ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે એમ જાણી તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યો છે. તમારા તો કેટલાય પત્રો આવ્યા છે, એ બધાય પત્રો એમને પડ્યા છે. અમે એમને પત્રો વાંચવાની પણ અત્યારે અમારી અનુકૂળતા નથી, પણ તમને જે અમારું આલંબન છે સ્થિરતા માટેનું, એ જો ખેંચી લઈશું સાવ એકદમ તો આર્તતા પામશે. તમે જે ધર્મ ધ્યાનમાં છો, પત્રો લખો છો, સત્સંગીઓ મુમુક્ષુઓ, ત્યારે એ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં નથી, ધર્મ ધ્યાનમાં છે. તો તમે એ જો એનો તમને આ થોડુંક અવલંબન સત્પુરુષોનું, જ્ઞાની પુરુષોનું જો ખેંચાઈ જશે તો સંભવ છે કે તમે આર્ત ધ્યાનમાં જશો. અને જગતના જીવો આર્ત ધ્યાનમાં જાય તો દુર્ગતિના પરિણામો થાય, અધોગતિના થાય, જડ મંદ ગતિના થાય, સત્પુરુષ એ પણ સહન કરી શકતા નથી. એટલે કે છે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે, તમારા ઉપર દયા આવે છે. દયા શબ્દનો અર્થ આપણે જે મહેરબાની કરીએ છીએ એ નથી. દયામાં જીવ પ્રત્યેનો જે એ આ અંતરદયા, ભવે ખેદ અંતરદયા, આવી દયા જગતના જીવો પ્રત્યે ભાવ દયા કે અરે આ જીવો જો આર્ત ધ્યાનમાં જાય તો એમની સ્થિતિ શું થાય, કેવા બંધ પડે, કેવી ગતિના બંધ પડે, અને જો એકવાર આર્ત ધ્યાનથી દુર્ગતિનો બંધ પડ્યો હોય તો એ ગતિની અંદર સમગ્ર પરિણામની ધારા કેવી રહે, એ પરિણામની ધારા તો અશુભ રહે. તો એ જ્ઞાનીથી એટલે કે છે અમને તમારા ઉપર દયા આવી છે. છ પેલા યમ નિયમના છંદમાં કહ્યું છે ને, કરુણા હમ પાવત હૈ તુમકી. અરે તમે જેવો આત્માની અંદર આટલા છો તો પણ એને જ્ઞાનીનું એક લક્ષણ કરુણા, આ દયા ધર્મ છે. ચાર ભાવનામાં કરુણા ભાવના એ દયા ભાવનાનું સ્વરૂપ છે. અને એ દયા એટલે કોઈને રોટલો બટકું નાખ્યો ને કોઈને કંઈ ચિથરું દીધું એ દયા નથી. અહીંયા દયા એટલે એક આત્માની આખી એની અવસ્થાની દયા છે, એના પરિણામોની દયા છે, આત્મ સ્વરૂપની દયા છે. કે આવું એવું આત્મ સ્વરૂપ ધર્મ ધ્યાનમાં શુભ રીતે વર્તતું, પરમાર્થના પુરુષાર્થમાં ચાલતું આવું મુમુક્ષુનું આત્મ સ્વરૂપ, એના પ્રત્યે દયા આવે છે કે હવે એ જીવ ઉત્થાનના માર્ગે છે, એને આર્ત ધ્યાન ન થવું જોઈએ. મુનિને જ્યારે ખંભાતથી રાડત જવા માટે નીકળ્યા અને પછી કહ્યું અંબાલાલને, કયો એને કે જો મુનિને સ્થિરતા રહેતી હોય તો ચાલ્યા જાય, પણ જો આર્ત ધ્યાન થતું હોય તો હું આવું, રાડતથી ખંભાતના નાકા સુધી હું આવું દર્શન આપવા. આ આપણને જો ભાવ પકડાય તો કૃપાળુ દેવનું અંતઃકરણ કેટલું કરુણાદ્ર છે. અને મુનિશ્રી વિચારે છે કે હો મારા ભગવાનને હું બોલાવવા ને, એ તો હું શાંતિ રાખીને વયો જાઉં. અંબાલાલને કીધું હું જાઉં છું. એક એક પ્રસંગની અંદર જે ગાંભીર્ય છે, પારમાર્થિક ગાંભીર્ય, આશય ગાંભીર્ય પકડવું જોઈએ. તો કે છે કે એ મને દયાનો પ્રતિબંધ, અત્યારે મને છે પ્રતિબંધ, પણ તમારા તરફની દયા એ પણ પ્રતિબંધ છે, એ સ્વાભાવિક સ્થિતિ નથી. એટલે એ સમજાવે છે દયાનો પ્રતિબંધ, સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ. દુસ્તર સ્વયંભૂ રમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાન આદિ પુરુષો તરી ગયા છે તેમને પરમ ભક્તિથી નમસ્કાર હો. પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે તે પુરુષાર્થને સંભાળી રોમાંચિત અનંત અને મૌન હોય એવું આશ્ચર્ય ઉપજે છે. આ સંસાર સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો કહ્યો છે એનો ક્યારે આપણને સ્વરૂપનો ખ્યાલ આવે છે તો કે છે સૂક્ષ્મ સંગરૂપ. સૂક્ષ્મ સંગરૂપ આપણને લાગે કે આપણે વિરક્ત છીએ, અસંગ છીએ, પણ આપણને સૂક્ષ્મ સંગ, બાહ્ય સંગ આ પકડાતા નથી. અને જીવનું સ્વરૂપ અસંગ છે. સૂક્ષ્મ સંગ હોય તો પણ હજી રોકાયેલો છે. જો કોઈ માનતા હોય કે પરમ જ્ઞાની છે, હજી દર્શનને સમજ્યો નથી, હજી તો એના કેટલા બધા લોકો સાથેના સંગના ભાવો એના આત્માની અંદર જીવતા જાગતા છે. તો અહીંયા કહે છે કે એ સમયે આ બધા પડવાના સ્થાનક છે. જો સેજ ચૂકી જાય તો પણ ત્યાંથી એ જીવ પાછો હટી શકે છે. આ પ્રતિબંધ છે એને, પ્રતિબંધ એટલે આત્માની સ્વરૂપ પ્રાપ્તિની આ મુક્તિને રોકનાર પરિબળ છે દયાનું પરિબળ, ત્યાં પણ એને હોતું નથી. ઉદાહરણ તો આપણે એકવાર શાલીભદ્રનું આપ્યું હતું, માં પ્રત્યેનો સેજ ભાવ આવ્યો તો એને પ્રતિબંધરૂપ થયું અને 33 સાગરો પણ મોક્ષ દૂર રહી ગયો. ભલે સરવાર સિદ્ધ વિમાનના સુખ છે, પણ એ સુખને એને ક્યાં ભોગવવા છે? અને આટલું આયુષ્ય એ સુખની સામગ્રી વચ્ચે પસાર કરવાનું છે. શાસ્ત્રકારો કોઈનો પણ પક્ષ લેતા નથી, એ તો જે વસ્તુ જેમ છે કે સૂક્ષ્મ આ સંઘ છે, આ સૂક્ષ્મ સંઘની સૂક્ષ્મ ભાવના થઈ એણે પણ મોક્ષને દૂર કરી દીધો. તો એ કે છે આ પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહ્યા છે. વર્તમાન આદિ જીવો તો કેવા છે, એણે ક્યાંય પાછું વાળીને જોયું નથી. એકવાર સંયમના માર્ગે ગયા છે તો પછી એને કોઈના પ્રત્યેનો આવો સૂક્ષ્મ કે બાહ્ય સંઘના કર્યા જ નથી. કેમ કે એ સંઘ એ સ્વયંભૂ રમણ સમુદ્રનું દુસ્તર સ્વરૂપ છે, લક્ષમાં ન આવે એવું છે. અને તે સમયે કૃપાળુદેવ જાગૃત છે કે અમે તમને આ પત્રો લખીએ છીએ એ અમારો પ્રતિબંધ છે. અને અવસર અપૂર્વ અવસરમાં તો કહ્યું છે, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધમાં વિચરમુ ઉદયાધીન પણ મિત લોભજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દ્રવ્યનો પ્રતિબંધ નહીં, ક્ષેત્રનો નહીં, કાળનો નહીં, ભાવનો નહીં, પર પદાર્થ પર, જીવ પર, દ્રવ્ય બધા પર છે. એ બધા દ્રવ્ય પ્રતિબંધ છે, પોતાના આત્મા સિવાય બધું પર છે. સ્વ અને પરનો વિવેકમાં એ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નહીં એમ કરીને કે છે એના પુરુષાર્થને અમે સંભાળીએ છીએ. અમારે આવા પુરુષાર્થી થવું છે, અમારે આવા પુરુષાર્થી થવું છે. એટલે છેલ્લે અમદાવાદની અંદર મુનિઓને કહે છે કે હવે તમે એમને મળવાનું રાખશો નહીં, મળશો નહીં. સત્સંગી છે, મુમુક્ષુના મોક્ષના કામી છે, પણ છતાં આ પ્રતિબંધ પણ અમને પરવડે એમ નથી, અમે નહીં રાખીએ. આવા બધા પ્રતિબંધને વિસારે છે એ જીવ મુક્તિને માર્ગે ચાલે છે, છતાં ખબર નથી કયો પ્રતિબંધ રહી ગયો. તો કે છે કે એક ભવ કરવો પડશે, પણ એ ભવ કરશું એમાં આ ચૂક નહીં થાય. સ્વરૂપ સ્વદેશ જશું, બીજો કોઈ વિકલ્પ નથી. કૃપાળુ દેવના પત્રો જ એનું આખું ચરિત્ર છે, ભાવ ચરિત્ર છે પત્રોની અંદર. એ પત્રો જો સમજાય તો એવી ટાઈપનો બીજો પત્ર છે, એટલે અત્યારે આપણે એ જ સાથે લઈએ છીએ. અહીંયા 696નો પત્ર પૂરો થાય છે. એ કે છે એ મહાપુરુષોને પુરુષાર્થને સંભાળી રોમાંચિત અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે. આ લખતા પણ એને વર્ધમાન સ્વામી યાદ આવે છે અને એને પરમ ભક્તિથી નમસ્કાર કરે છે કે કા તો કે પડવાના સ્થાનકે, ભયંકર સ્થાનકે સાવચેત રહ્યા. આપણને જે સાદા લાગે એ એમને ભયંકર લાગ્યો, કે જે કોઈ પણ જીવ પ્રત્યેનો જરાક પણ જો કંઈક કુણો રાગભાવ પ્રગટે તો એ પડવાનું ભયંકર સ્થાનક છે. અદ્ભુત વાત છે. 697 એ અંબાલાલ ઉપર લખે છે. મુંબઈ અષાઢ વદ 8 રવિવાર 1952 એક દિવસે લખે છે. બધા મુમુક્ષુનો ધોધ જે પત્રોનો હતો, એક બાજુ સાયલાથી બીજી બાજુ ખંભાતથી, એટલે કે જે શ્રી અંબાલાલના લખેલા. અહીંયા પણ શરૂઆત એ જ કરી છે, પૂજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. શીર્ષક આજ છે, સૌભાગને આજ છે અને અંબાલાલને પણ આજ છે. સૌભાગ સાથે અન્ય મુમુક્ષુઓ લેરાભાઈ, ડુંગરસિંહભાઈ અને અહીંયા ત્રિભુવનભાઈ, બધાના ઉલ્લેખ કર્યા છે. આ જ શીર્ષક છે એમની. તે સમયની જે અવસ્થા છે એ અવસ્થા આ સ્વયંભૂ રમણ સમુદ્ર તરવાના ગડકા ખાતા ખાતા પણ અમે તરી રહ્યા છીએ એ પ્રકારની, અને ભુજાએ કરીને એટલે આવા બળથી, પોતાના જાતના બળથી તરી રહ્યા છે. ત્યાં લખે છે કે ત્રિભુવનના તમારા લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. પત્રો શબ્દ છે, કેટલાય આવીને પડ્યા છે પણ ક્યાંય એ પત્રોનો જવાબ લખાતો નથી. આગળની ધારા જુઓ, વચનામૃત વાંચતા હો તો આજ પત્ર લખાય ને કાલ જવાબ જાય અને ત્યારે પોસ્ટ ખાતું કેટલું હશે? રોજે રોજ તિથિ જોઈએ તો આપણને એમ થાય કે આજે તો લખ્યો ત્યાં કાલ એનો જવાબ આવ્યો, કાલ ઓલાય લખ્યો ત્યાં પરમથી સામો જવાબ આવ્યો. સતત ધોધ છે. દસ દસ વર્ષ સુધી આ પુરુષે મુંબઈની અંદર રહીને ઝવેરી બજારની પેઢીમાં દીખતો વેપાર કરીને કર્મ ખપાવીને પરમાર્થની આટલી પ્રવૃત્તિ કરી છે. કેટલા ભવ્ય જીવોને એને મુક્તિના માર્ગે ચડાવ્યા છે. પોતે મુંબઈમાં, મોહનગરીમાં, આ બધા પોતપોતાના સ્થાને, કોઈને આવવાની છૂટ નથી. કોઈ પ્રસંગોપાત બોલાવ્યા તો બરોબર, અને ક્યાંય પોતાનું જવાનું થતું નથી. કેમ કે થોડા સમયની અંદર કામ કાઢી લેવાનું છે, દસ વર્ષની અંદર અનંત કાળનો હિસાબ ચૂકતે કરવાનો છે. અને છતાં થાય છે એ એમની કુશળતા જુઓ. એટલે આપણે કહીએ છીએ કે આ તીર્થંકર જેવું દ્રવ્ય છે કૃપાળુ દેવનું, કે પોતાના કલ્યાણની સાથે અનંત જીવોનું કલ્યાણ એના કલ્યાણની પ્રવૃત્તિમાં થાય છે. તો ત્યાં અંબાલાલભાઈના બધાના પત્રો આવ્યા છે, એને પણ જવાબ લખે છે કે પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે. પ્રતિબંધ પ્રારબ્ધ છે, એ અમારે પ્રતિબંધ છે. આવું જો પ્રારબ્ધ ન હોત કર્મોનું, ત્યાં આવ્યો રે ઉદય કારમો. એવો કારમો ઉદય ન હોત તો પ્રતિબંધ વિના અમે તો ક્યાંય ગયા હોત, પણ એ નથી. પ્રારબ્ધ છે એ પ્રતિબંધ છે, શુભાશુભ કર્મનો ઉદય છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે. આવું પ્રારબ્ધ વર્તતું હોય તો એ પ્રારબ્ધને વેધી લેવું કે આવું બધું કંઈ લખવું જણાવવું આ કૃત્રિમ જેવું. એટલે જ્યાં કોઈ પણ પ્રવૃત્તિ કરતાં આપણું મન ન હોય એટલે મિકેનિકલ થાય, એટલે આપણને લાગે કે આ બધી નરી બનાવટ છે, ભાવ નથી લખવાના અને લખવું પડે છે. એ કૃત્રિમ જેવું લાગે છે, સ્વાભાવિક નથી થતું, મનના મેળથી નથી થતું, ઉત્સાહથી નથી થતું, ભાવથી નથી થતું, કૃત્રિમ થાય છે. એક ઉપચાર સાચવી લઈએ છીએ મુમુક્ષુ સાથેના સંબંધનો, અને એ દયાનો પ્રતિબંધ છે. માટે જો દયાનો પ્રતિબંધ ન હોય તો એ ન સાચવીએ. એટલે કે છે કૃત્રિમ જેવું લાગે છે. અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. પત્રના જવાબ તો એક બાજુ રહ્યા પણ તમારા પત્રની પહોંચ પણ નથી લખી. ઘણા પત્રોને માટે તેમ થયું છે, એક બે નહીં હોય, ઘણા પત્રો લખે છે, ઘણા પત્રોને માટે તેમ થયું છે. તેથી ચિત્તને વિશેષ મૂંઝાવારૂપ થશે તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. એને પણ એ જ કે તમારા એટલા બધા પત્રો આવે અને અમારા તરફથી તમને પહોંચ પણ નથી મળી. કેમ કે અમને પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, અમે તમને પહોંચ પણ આપી શક્યા નથી. એટલે તમારા ચિત્તને વિશેષ મૂંઝારો થશે. ભગવાન તરફ પત્ર લખાય, જ્ઞાની પુરુષ તરફ પત્ર લખાય અને પ્રત્યુત્તર ન આવે તો સાધકનું ચિત્ત, જિજ્ઞાસુનું ચિત્ત, મમુક્ષુનું ચિત્ત કેટલું મૂંઝાય. શું હશે, પત્ર મળ્યો હશે, નહીં મળ્યો હશે? અને સતત જ્ઞાની તો આ પરમાર્થની જ પ્રવૃત્તિમાં છે, એને કોઈ સંસારના કામો નડ્યા હશે? ચિત્ત મૂંઝાય. અમારા તરફ અભાવ થયો હશે, અમારો કોઈ દોષ થયો હશે? મુમુક્ષુનો સ્વાભાવિક પહેલું વિચાર આ આવે કે જ્યારે જ્યારે કંઈ ન થાય ત્યારે એમ થાય કે મારા ગુરુનો, મારા જ્ઞાની પુરુષનો, મારા સત્પુરુષનો મારો કોઈ અપરાધ હશે? મારી ઉપેક્ષા થઈ રહી છે, મને કેમ રિસ્પોન્સ નથી? અને જ્ઞાનીની ઉપેક્ષા જબરજસ્ત છે. પેલું આપણે પદ ગાઈએ છીએ, ગુરુ વરતેરે ચરણો મેં, નજરો સે ગિરા નાના ચાહે કિતની સજા દેના, નજરો સે જો ગિર જાય વો કૈસે સંભલ પાય. અરે જ્ઞાની પુરુષની નજરમાંથી જો ઉતરી ગયો તને તરવાનો કોઈ ચાન્સ નથી. સંસારમાં કોઈ તારો હાથ પકડી શકે એમ નથી, તને કોઈ બચાવી શકે એમ નથી. દેર ઇઝ નો ગો, દેર ઇઝ નો વે. જો જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાંથી તું ઉતરી ગયો તો મુમુક્ષુને આ પણ એક શંકા થાય, આ પણ એક વિકલ્પ જાગે કે અરે આટલા આટલા પત્રો લખાય છે, અમે આવા પરમાર્થની જ વાત લખીએ છીએ, અમે ભગવાન પાસે કોઈ સંસાર નથી માગતા ને સંસારની વાત નથી માગતા અને પત્રની પહોંચ નથી. અને આ સ્થિતિમાં જો મૂંઝાય તો એ પાછું ફરી કેટલું એનો અર્થ ધ્યાન થાય. એટલે અહીંયા કહે છે કે ચિત્તને મૂંઝાવરૂપ, વિશેષ મૂંઝાવરૂપ થશે. તમે બધા મૂંઝાઈ જશો, હું મારું કરું છું પણ તમે બધા મૂંઝાઈ જશો. જુઓ જ્ઞાનીની અસીમ અને અમાપ કરુણા જુઓ. એટલે કે છે હું તમને પ્રતિબંધ, આ જે પત્ર લખું છું એ દયાના પ્રતિબંધથી લખું છું, મારી ઈચ્છાથી નથી લખતો. તમને પત્ર લખવો એ પણ મારે મન તો પ્રતિબંધ છે, આ સમજાય. એની કૃપા છે, આપણે કે એની કૃપા છે, એની કરુણા છે, પણ એને મન તો એ કરુણા પણ પ્રતિબંધ છે. અત્યારે એટલો સમય એના મોક્ષ માર્ગની ધારામાંથી પ્રતિબંધમાં એ બાધક થયો. અને આવો પત્ર આવે તો આપણા ઉપર કેટલો ઉપકાર, આવું જો ધ્યાન ખેંચાય તો આપણા ઉપર કેટલો ઉપકાર એ જ્ઞાનીનો. તો કૃપાળુ દેવનો ઉપકાર વેદાસે, હજાર હજાર પત્રો લખ્યા એને આપણા માટે. આ સ્થાનમાં રહીને આવી સાધના કરીને મોક્ષની ચરમ શરીરી થવાને બદલે એકમાત્ર એકાવતારી થઈ ગયા, એમાં આવા પ્રતિબંધ નડ્યા હશે ને? એની દયા, એની કરુણા બધી, પણ કરુણામૂર્તિ એવા પરમ કૃપાળુ, એટલે પ્રભુશ્રીએ બધાને એને પરમ કૃપાળુ કીધા કે સામાન્ય કૃપા નથી આ પુરુષની. એને આટલો બોધ આપ્યો છે જે વિતરાગનો, મુક્તિ માર્ગનો, આ એની અદભુત કૃપા છે, અદભુત કરુણા છે. એ તો દયાના પ્રતિબંધથી લખી રહ્યા છે, એ ક્યાં તમારા પ્રત્યે રાગભાવથી લખી રહ્યા છે, અને આપણે શું એનું કર્યું છે? બે નમસ્કાર કરી દીધા ને બે પ્રતિષ્ઠા કરી નાખી એટલે બસ આપણે ઘણું કર્યું એમ? એ તો ક્યારેક લોકસંજ્ઞાની ખાતર પણ થતું હોય છે. કોણ જોવા જાય છે? કોણ મૂલ્યાંકન કોણ કરે છે? એ સમયે પણ મારા પ્રભુની કૃપા, હે પ્રભુ તમને દયાના પ્રતિબંધ રૂપે કદાચ આટલા બધું તમે અમને આપ્યું છે, તો આ કૃપા કેવી કે જ્યાં લખી ન શકાય અને છતાં લખ્યું છે. એટલે કે છે કે એ દયાના પ્રતિબંધ રૂપે લખ્યું છે, અને ભગવાનને આ દયાનો પ્રતિબંધ કેવો હશે એ પણ જણાવ્યું છે. આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા, આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. આ અમને પ્રતિબંધ છે એ પ્રારબ્ધ કેવું છે? આત્માને ભૂલાવી દે એવું પ્રારબ્ધ છે, એમાં આ પ્રતિબંધ ઉપકારભૂત થાય છે. અમે માંડ એની સામે કામે લાગ્યા છીએ તે અમને તમારા પ્રત્યે દયા આવી અને અમે આ પત્રો લખ્યા, તો એ પ્રારબ્ધને ઉપકારભૂત થયું, પ્રારબ્ધ મજબૂત થઈ ગયો, ઉદય મજબૂત થઈ ગયો. અમારી સાધનામાં એ વિક્ષેપ છે, બાધા છે. એ કહે છે આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને, આ પ્રારબ્ધ જેવું તેવું નથી, કૃપાળુ દેવને જે કર્મ ઉદયમાં આવ્યા છે આપણને લક્ષમાં ન આવે. શાસ્ત્રકારો તો પોતાની ભાષામાં લખે, જેમ ભગવાન મહાવીર માટે લખ્યું કે 23 તીર્થંકરોના એના ઉદયમાં આવેલા કર્મનો સરવાળો કરો તો પણ મહાવીરના કર્મો વધારે હતા એની ચરમ શરીરી અવસ્થાની અંદર. અને એ ભગવાન મહાવીરે 12.5 વર્ષની સાધના આવી કઠિન મૌન ઉપસર્ગ સહિત અનાર્ય ક્ષેત્રમાં જે કરી, એનું કારણ કે એને કેટલા ભવનું સાટું વાળવાનું હશે, કેટલા કર્મને એને નિકાચિત કરવા, ખેરવી નાખવાના છે, નિર્જરા કરવાની હશે. આવું અને આયુષ્ય, આ પંચમ કાળનું આયુષ્ય તો ટૂંકું છે, ઋષભદેવની જેમ 1,00,000 વર્ષ પૂર્વ નથી, છતાં ઋષભદેવ કરતા કેટલા કર્મો વધારે. અને 12.5 વર્ષની સાધનામાં આ વર્ધમાનનો જે આગળ નમસ્કાર કર્યો ને કે તે વર્ધમાન આદિ પુરુષોને કે પડવાના ભયંકર સ્થાનકે પણ તો મહાવીરે સાધનાની ઉગ્રતા કેટલી, મહાવીરના સાધના કાળની અંદર કલ્પસૂત્રકારને આચારણ સૂત્રકાર તો લખે કે પ્રભુ તો રોમે રોમની અંદર એને પરમનો સ્પર્શ સાથે સાધના કરતા હતા. આપણને તો એક શબ્દ વાંચીએ પણ બીજો ક્યાં ભાવ શું પકડાય, અને એટલું વાંચવાનો ટાઈમ ક્યાં હતો એટલે આપણે તરત બીજી લીટી વાંચી નાખી. પણ એની સાધના કેવી થશે, મહાવીરના સાધનાની એક પળ કેવી હશે 12.5 વર્ષની, એ પણ વિચાર કરવો પડે. તો કે છે, આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા, એમને પ્રારબ્ધ પ્રતિબંધ રૂપ છે પણ જેવું તેવું પ્રારબ્ધ નથી. આપણે તો થોડી પ્રતિકૂળતા આવે એટલે કે જુઓ ને મારું પ્રારબ્ધ કેવું છે, થોડીક આવક ઓછી થઈ, થોડો પરિક્રમ સામાન ઓછો થયો, આપણો કઈ કોઈ વાત નથી. આત્માને ભૂલાવી દે એવું પ્રારબ્ધનો ઉદય આવે એવી કઈ કલ્પના આપણને બેસે છે ખરી? અને આપણને તો આમ તો ભૂલાવી દે તો કેમ, આમ તો યાદ હતો. આત્માને ભૂલાવી દે એવું પ્રારબ્ધ, અમને તો આમ તો આત્મા ક્યાં યાદ છે. પણ પરમ કૃપાળુ દેવ જેવા જે સતત આ સાધનામાં છે આત્મજ્ઞાનની, અને પોતે જ્ઞાની છે અને આત્માના સ્વરૂપને જાણનાર છે, સ્વરૂપમાં જીવનાર છે, એમણે તો સહી કરી છે સજાત્મ સ્વરૂપ. એ તો લખે છે કે દેહભાવ દેખાડવો પાલવતો નથી. એ તો કહે છે, સ્વભાગ કહે છે કે તમારી દશા કેવી છે, તો કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. આ તો દેહાતીત અવસ્થામાં જીવતો પુરુષ, સજાત્મ સ્વરૂપે જીવતો પુરુષ, આત્મ સ્વરૂપે જન્મ્યો, સજાત્મ સ્વરૂપે જીવ્યો, પરમાત્મા સ્વરૂપે વિદાય થયો એ પુરુષ, એની અવસ્થા. અને એની અવસ્થામાં કહે છે આવું પ્રારબ્ધ અમને ઉદયમાં આવ્યું છે કે આત્માને ભૂલાવી દઈએ. કેવું પ્રારબ્ધ કષ્ટકારક હશે. ઘણી જગ્યાએ જઈએ છીએ, ચર્ચા કરી છે, આપણને લાગે કે વચનામૃત મળી ગયા છે, પણ એનું ગાંભીર્ય કાંઈ ન હોય ને. તો લખ્યું કૃપાળુ દેવને ધડ ઉપર માથું રે નહીં, એમણે લખ્યું કે આટલું બધું આવું ચારે બાજુથી ઉપાધિની જ્વાલા છે, એમ પણ લખ્યું અમારે એટલું જ છે. પતી ગઈ વાત પૂરી, મૂરખના જામ મને ક્યાં કેવું ટાઈમ, મને એટલું ઉપાધિના પાર નથી. તારી ઉપાધિ અને તો ભગવાનની ઉપાધિનું વાક્ય વાંચ્યા પછી તરત જ એમ કહે, અને જેમ કોઈ જ્ઞાની વાત કરે હું આ જ માનું છું. હા, નમૂના કઈ ઓછા નથી. એનું કારણ છે એમની સાધનામાં ગંભીરતા નથી, લોકસંજ્ઞા છે. એ ક્યારેક કંઈક વાત કરતો હશે તો પણ એમાં લોકસંજ્ઞા વધારે અને અહંભાવ વધારે છે. અર્પણતાપૂર્વકની સાધના પ્રભુના સ્વરૂપ સાથે એકાકાર થાય એવી, એવું ગાંભીર્ય જે મનસુખભાઈ લખ્યું તો આત્મસિદ્ધિ પહેલા વહેલા બહાર પાડીને 1964માં, એટલે કૃપાળુ દેવના જન્મ દેહ વિલય પછી 7 વર્ષ, એમાં એક જબરજસ્ત ભૂમિકા લખી 80 પાનાની છે. અર્થ ગાંભીર્ય, આત્મસિદ્ધિનું અર્થ ગાંભીર્ય. આજે આત્મસિદ્ધિ એટલી બધી પ્રકાશિત છે એ એની મનસુખભાઈની પ્રસ્તાવના નહીં, એ કંઈ કોઈને કંઈ એવો અર્થ ગાંભીર્ય આપણે વાંચવું નથી. આપણે તો આત્મસિદ્ધિ રસ ગાંભીર્ય જ મજા આવે છે ગાવાની, જરા અને હોય તો જરા વધારે રાગ રાગણીથી ગાઈએ. એણે લખ્યું છે અર્થ ગાંભીર્ય, વાંચી પણ શકવામાં આપણને સમજવામાં કષ્ટ પડે એટલી બધી ઊંડું ચિંતા. અને એની કંઈ બહુ મોટી ઉંમર નહોતી, કૃપાળુ દેવ કરતા 9 વર્ષ નાના હતા. કૃપાળુ દેવ કરતા 9 વર્ષ નાનો ભાઈ, પણ 9 વર્ષે નાનો ભાઈ હતો એ મનસુખલાલ. તો મનસુખલાલની સ્થિતિ શું, તો તે સમયે પણ એને એને પૂરા 33 નહોતા થયા ત્યારે એણે આ લખ્યું છે અને આત્મસિદ્ધિ પ્રકાશિત કરી કે મારા ભાઈએ જગતને આપ્યું છે, એ વારસો અમારો નથી, મુમુક્ષુઓનો છે. બહુ સરસ વાત છે બધી, અવસરે ક્યારેક વળી. તો કે છે કે પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે અને કોઈક વિકટ અવસરને વિશે એકવાર આત્માને મૂળ જ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી તેથી ડરીને વર્તવું યોગ્ય છે એમ વિચારી પત્રાદીની પહોંચ લખી નથી તે ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. અજ્ઞાની પુરુષ. આ અવસ્થા, આટલું ગાંભીર્ય તમને નહીં સમજાય કદાચ, કેટલું છે આ દયાનો પ્રતિબંધ પણ અમને કેટલો ઓલા પ્રારબ્ધને ઉપકારભૂત થાય છે આ તમારા ઉપર કરેલી અમારી દયા. એ કહે છે કે ઉપકારભૂત થાય છે ને કોઈ વિકટ અવસરને વિશે, અને કોક વાર તો એવી પરિસ્થિતિ થાય છે કે એક વાર આત્માને મૂળ જ્ઞાન ભમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે. ભલભલા સાધકો પોતાની સાધનામાંથી ચલિત થઈ જાય એવા સંસારના આ સૂક્ષ્મ સંગરૂપ પ્રતિબંધ છે. દ્રવ્યનો પ્રતિબંધ તો આપણને સમજાયો નથી, બોલવામાં સરળ છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કોઈ પ્રતિબંધ નહીં, અને એકય પ્રતિબંધમાંથી પાછો છૂટો નહીં. દ્રવ્યના પ્રતિબંધ, મારે આ જોઈએ, આ ભાઈ જોઈએ, આ સ્થાન જોઈએ, બધું જોઈએ, આવું જોઈએ, બેઠક આવી જોઈએ, પુસ્તકો આવવા જોઈએ, આ બધા દ્રવ્ય પ્રતિબંધમાં દિને રાત ઓતપ્રોત હોય ને એનું આયોજન પ્રયોજન ચાલતું હોય તો એમ કે પ્રતિબંધ રહીત આપણી સાધના છે. આત્મવંચનાનો કોઈ ભાર નથી. ક્ષેત્ર પ્રતિબંધ, એક ક્ષેત્ર પ્રત્યે કેટલો વિશેષ રાગ, કેટલો મોહ, કાળના એવા, આ કાળે આમ થાય, અહીંયા આમ થાય, અહીંયા અત્યારે ગરમી લાગશે, અહીંયા ઠંડી લાગશે, અહીંયા આમ થશે, અહીંયા તેમ થશે, ઘણું હશે. કાળના અનેક પર્યાયો છે, પણ આવા બધા પ્રતિબંધથી રાચનારા લોકો પણ આપણે સમજીએ કે મોક્ષ માર્ગના મહા બધા સાધકો છે. સૂક્ષ્મ સંગરૂપ પ્રતિબંધ એવું સંસારનું સ્વરૂપ આત્માને ભૂલાવી દે, એ પકડાતું નથી. કે કેટલી વાર એની અંદર આપણે એટલા ઉત્પ્રોત થઈએ, તે સમયે આપણે આત્મા રૂપે હતા કે નહીં. આવો વિકટ અવસર આવે, વિકટ અવસરને વિશે એક વાર આત્માને મૂળ જ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણીને અમે આ પહોંચ પણ નથી લખી કે આવું સાહસ પણ અમારે કરવું નથી. આટલી દશાએ પહોંચેલો પુરુષ પણ લખે છે કે કદાચ ભૂલાવી પણ દે, વમાવી પણ દે. આપણે શબ્દ આવે છે શાસ્ત્રમાં, સંકિત વમી જાય તો પછી 15 ભવની બદલે અનેક ભવ થાય. આ વમી જવું એટલે શું? તો અસંગ આત્મા સૂક્ષ્મ સંગરૂપની અંદર ખેંચાયો, કોઈ પ્રતિબંધની અંદર ખેંચાયો, ભલે પરોપકારનો હેતુ છે, કલ્યાણનો હેતુ છે, આપણે આપણી ભાષામાં જે કહેવું એ કહીએ, જગતનું કલ્યાણ છે ને જે છે, આત્માથી ગયો, વાત પૂરી થઈ ગઈ. એને પ્રતિબંધ જરાક સ્પર્શી ગયો તો એની સાધનામાંથી ચલિત થયો, અને આત્માનો ભાન એક સમય માટે પણ ભૂલાય એને પ્રમાદ કીધો છે શાસ્ત્રકારોએ. કૃપાળુદેવે લખ્યું છે મોક્ષમાળામાં, પ્રમાદથી જીવને મળેલું સ્વરૂપ ભૂલાઈ જાય છે, અને એનો પાઠ આખો આપ્યો છે મોક્ષમાળામાં, પ્રમાદનો આખો પાઠ આપ્યો છે. અને પ્રમાદ એ બંધના કારણોની અંદર આવે છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. પ્રમાદમાં અજ્ઞાન નથી, આત્માનું જ્ઞાન છે, પણ એનો ભૂલાવો થયો છે પ્રતિબંધને કારણે, કા ઉદયને કારણે. કૃપાળુદેવ અહીંયા લખે છે કે આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેધતા, આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારભૂત થાય છે. આ પ્રારબ્ધ એક તો અમને ભમાવવા માંગે છે, એમાં આવો પ્રતિબંધ અમે તમારા પ્રત્યે કરીએ એ એને મદદરૂપ થાય છે, ઉપકારભૂત થાય છે. અને કોઈક વિકટ અવસરે, અને જો જરાક કોઈક એવો અવસર આવી ગયો હોય તો એક વાર આત્માને મૂળ જ્ઞાન ભમાવી દેવા સુધીની સ્થિતિ પમાડી દે એમ જાણીને, અમે આ બધું જાણીને, તેથી ડરીને વર્તવું યોગ્ય છે. આ પ્રતિબંધ, આ પ્રમાદ, એનાથી ડરવાનો છે. આ સાધકની સાધનાની સૂક્ષ્મતા પકડાય છે. એ ડરે છે કે ક્યાંય કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ, સૂક્ષ્મ સંગરૂપ, એ મારા આત્મજ્ઞાનને બાધક છે, મારી પ્રાપ્ત થયેલી સ્થિતિને પણ બાધક છે, એમાંથી પણ મને ઉતારી દેશે. પછી પૂછ્યો, 11મે ચડેરો કેમ પડે? ચર્ચા જ કરવી તારે પડે, ન સમજાય તો મોકલપ, તું પડતો નહીં. ઈ તો સંકિત થયો નહીં તો હાથમે ગયો નહીં, તો આ અપ્રમત ભાવ આવ્યો ને તોય કેમ પડે? અરે તને ખબર નથી આ અગમ નિગમના ખેલ, પ્રારબ્ધના ખેલ, આ પ્રતિબંધ, આ સૂક્ષ્મ સંગ, એને પર પદાર્થ પ્રત્યેની સાતાકારક સ્થિતિ પ્રત્યે પણ એને સેજ રાગ થયો. એને કહ્યું ગારવ, બહુ સૂક્ષ્મ શબ્દ છે ગારવ, રસ ગારવ, સાતા ગારવ અને રુદ્ધિ ગારવ. તો આવો ગારવ થયો, એક વિકલ્પ આવી ગયો. શાલીભદ્ર ને વિકલ્પ આવ્યો હતો, આને વિકલ્પ આવી ગયો. 11માં ગુણ સ્થાનક કે સ્થિતિ બહુ છે, આવું હોય તો કદાચ વાંધો નથી, સારું. એમાં એનું જ્ઞાન ભમાવી દીધું, પડે તો પેલે ગુણ સ્થાનક પણ પડી શકે છે. મૂળ જ્ઞાનને, આત્મજ્ઞાનને ભમાવી દે. આ ભેદ જેટલા વચનામૃતમાં મળે છે એ બધા શાસ્ત્રના અભ્યાસ કરવાથી પકડાશે નહીં. આ વચનામૃતની અંદર આવી આવી રહસ્યમય વાતો, વાતો સાદી ભાષામાં લખી છે, સાવ સાદી ભાષામાં. એ કહે છે કે આવો પ્રતિબંધ, એક પત્રની પહોંચ લખવાનો તો કે એનાથી પણ ડરીને અમે ચાલીએ છીએ. તમારો પત્ર બહુ સારો છે પણ અમારે એની પહોંચ લખવામાં અમારો ઉપયોગ એમાં જાય છે. એ પ્રારબ્ધ મદદ, પ્રારબ્ધ ટ્રાય કરે છે અમને આત્મા ભૂલાવી દેવાની, એમાં અમારી આ પ્રવૃત્તિ એને ઉપકારભૂત થાય છે અને મજા આવે છે, એને ઉપકાર જ થાય છે. આથી ડરીને વર્તવું યોગ્ય છે એમ કે છે. હવે આ સમજાય કેવી રીતે મુમુક્ષુને કે સાહેબ તમે અમારા પત્રોનો જવાબ લખો એનાથી તમે ડરો, અને આવી તમારી સાધના, પાછો ડાયો છે ને. તો એ સર્વ સંપરિત્યાગની વાત આવે કે ના, આપણે તો સંસારમાં રહીને મોક્ષ કેમ ન થાય, કર. આની યાર માથા કોણ પડે, તારે સંસાર રહીને મોક્ષ કરવો તો કર, શું ન થાય, થાય બધું થાય. મને તો કાંઈ નહીં, હું ધંધો કરું પણ કાંઈ નહીં, આપણને કાંઈ નહીં. બેવકૂફ, તને ખબર જ નથી કે કેટલા કેટલા પ્રકારના પ્રતિબંધની અંદર રહીને તું કેવા કેવા પ્રકારના બંધ બાંધે છે, એ તને શું ખબર પડે. જ્ઞાનીને પૂછ તો ખબર પડે, જ્ઞાનીની દ્રષ્ટિએ કોઈ દિવસ જાણ તો ખબર પડે. બાકી તો હું સમજે કે હું નિવૃત્ત જ છું, હું નિવૃત્ત જ છું. અને પ્રવૃત્તિમાં જેટલા બંધ ન બાંધતા હોય, જીવનભરની પ્રવૃત્તિમાં 60 વરવું દે એટલા 5 વયમાં નિવૃત્ત થયા પછી બાંધતા હોય, અને પાછો જગતને કહેતો ફરે કાંઈ નહીં, બસ હવે તો આ જ છે ને, આપણે તો આ જ કરવાનું છે ને. કેટલી બધી બાહ્ય વંચના બુદ્ધિ આવી ગઈ છે. અને કૃપાળુદેવ લખે છે કે આત્મવંચના જેવો કોઈ પાપ નથી, ઉલટાનો વધારે ચિંતક થવો જોઈએ કે અરે પ્રભુ, આ નિવૃત્ત થયા પછી હવે લક્ષ થયો કે બંધની કેટલી પડ અને આ સંવરની કેટલી પડ, મારા રોજના સવારનો હિસાબ કર કે કેટલી ઘડી તું સંવરમાં રહ્યો અને કેટલી ઘડી બંધ આશરોમાં રહ્યો, તો ખબર પડે કે નિવૃત્તિની અંદર પણ સંવરની પડ વધી નથી, આશ્રમની વધી છે. આનું કારણ કે આવા બધા પ્રતિબંધો ઘણા ઘણા છે, જે લક્ષમાં આવતા નહોતા હવે આવતા જાય છે. તો ત્યાં એમ જાણીને તેથી ડરીને વર્તવું યોગ્ય છે. કૃપાળુદેવ પોતાના બાબતમાં લખે છે મુમુક્ષુઓને કે અમે તો ડરીએ છીએ તમારા પત્રની પહોંચ લખતા પણ. ડરીને વર્તવું યોગ્ય છે એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી, અમે ડરીને નથી લખી, તમારાથી નથી ડર્યા, આ દયાના પ્રતિબંધથી ડર્યા છીએ. તે ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. જુઓ મમુક્ષુઓને કહે છે તમે, અમે જે ડરી ગયા છીએ એની તમે ક્ષમા કરજો. તમે અમારી આ જે દુર્બળતા કહો તો દુર્બળતા, નિર્બળતા કહો તો નિર્બળતા, ક્ષતિ કહો તો ક્ષતિ, ઉણપ કહો તો ઉણપ, તમારા લક્ષમાં જે આવી તમે લગાવજો, પણ અમે તો એનાથી ડરીએ છીએ. દયાનો પ્રતિબંધ પણ અમે પ્રારબ્ધને ઉપકાર થાય છે એટલે અમે ડરીએ છીએ. અને પ્રારબ્ધ એવું થાય કે કોઈ વખત તો કદાચ આત્માને મૂળ જ્ઞાનથી વમાવી દે એવી તાકાતવાળું થઈ જાય પ્રારબ્ધ, એ અમારે જોઈતું નથી. અત્યારે અમે પ્રારબ્ધની સામે ચાલી રહ્યા છીએ સંઘર્ષ કરીને અને આત્મામાં છીએ, પણ આવો અમારો વ્યવહાર ક્યાંક દયાનો પ્રતિબંધ પ્રારબ્ધને ઉપકારભૂત થાય અને વિકટ અવસર એવો આવે કે જેથી કરીને મૂળ જ્ઞાન વમાવી દેવાય તો અમે ડરીએ છીએ. હવે અમે એ સ્થિતિમાં જવા માંગતા નથી. જૈન દર્શનની અંદર આત્મકલ્યાણની જે કલ્પના છે ને, એ સ્વકલ્યાણની સાથે પરકલ્યાણ છે, સ્વના ભોગે પરકલ્યાણ નથી. એટલે આ પુરુષોનો ક્રમ આપણને સમજાતો નથી. પ્રરૂપણા સામાન્ય રીતે એવી થાય પરની, પરની નહીં થાય. માત્ર 24 તીર્થંકરો જ થયા કે જેમણે જગતના જીવો માટેનું આટલું કર્યું. અનંતા કેવડી તો મુખપણે મોક્ષે વયા ગયા, એને કેવડ જ્ઞાન થયું છે. અંતગઢ કેવડીની પણ એક કલ્પના આવે છે શાસ્ત્રમાં, પણ એ બધી વસ્તુ અવસરે વાત કરીશું. કેટલી બધી આવી સ્થિતિ હોય છે એ બતાવે છે કે આખરે જીવનું હેતુ પોતાનું આત્મકલ્યાણ કરી સ્વરૂપની પ્રાપ્ત કરવી. એ બીજાને આમ કરે છે ને, બીજાને આમ કરે છે ને, પછી પોતે ખાડેમાં પણ એમ, અને એ બીજાને એમ કરે છે, એટલી માન. જૈન દર્શનમાં આવી નથી આ બધી સુપર ફ્લુઅસ આવી વાતો નથી. જે ન હોય તો નથી જ, પત્રની પહોંચથી લખવાથી અમે ડરીએ છીએ નહીં. એવી વિકટ અવસર આવી જાય કદાચ, એ તમારે મારી દયા, તમારા તરફની દયા, એક પ્રતિબંધને પ્રારબ્ધને ઉપકારભૂત થાય, એનાથી અમે ડરીએ છીએ. તમે અમને ક્ષમા કરજો, તમે અમને ક્ષમા કરજો. એના માટે કહ્યું તો અમે તમારી માફી માંગીએ છીએ, પણ અમે ડરીને ચાલીએ છીએ, અમને આ પ્રતિબંધ નહીં જોઈએ. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાણ વિચારવું ઉદયાધીન પણ વિતલોભ જો. એ તો હજી પાંચમી ગાથામાં આવે છે, પછી શ્રેણી શરૂ થાય છે. જ્ઞાની જ્ઞાની શું જ્ઞાની, અંતર્મુખ થયો નથી જ્ઞાની શું, આત્મા સાથે જોડાયો નથી જ્ઞાની શું. અને પળમાં પ્રતિબંધોની અંદર જ રમતો હોય, એક પ્રતિબંધ બીજો પ્રતિબંધ, અને લોકસંજ્ઞાના નામે. ઘણી અવસ્થા ઓછી છે, વેરી લો ડિગ્રી ઓફ આત્મજ્ઞાન જેને કહીએ. સાચો આત્મજ્ઞાની તો અંતર્મુખ થાય, એ આવી જગતની ચિંતા ન કરે જ્યાં સુધી પોતે મુક્ત ન થાય, અથવા એ અવસ્થાએ ન પહોંચે. એટલે ભગવાન મહાવીરે પણ જગતનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી. ત્યાં સુધીની સાધનાનું સ્વરૂપ મૌન હતું. કેમ, દયા નહોતી? દયા હતી, પણ એ દયા જો મહાવીરે શરૂ કરી દીધી હોત જગતના જીવો માટે, તો એની આ ચરમ શરીરીપણાનો કાળ પૂરો થાત નહીં. 12.5 વર્ષ સુધી 4 જ્ઞાનનો ધણી આ ધરતી ઉપર ચાલે, અને છતાં ક્યાંય કોઈ બોધની ધારા નથી, કોઈ પ્રતિબંધને વશ થયા નથી. અને જ્યારે પોતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે આત્માને અસર કરનાર એવું પ્રારબ્ધના ઘાતી કર્મોનો જ્યારે સંપૂર્ણ શેષ નામશેષ થયા, અનંત ચતુષ્ટય પ્રગટ્યું, ત્યારે ભગવાનની વાણી જગતના કલ્યાણ માટે નીકળી. આ બધા અનેક અગમ નિગમના ભેદ કૃપાળુદેવના પુત્રમાંથી મળે. આ બે પત્ર એટલે અહીંયા સરસ ક્ષમા કરવાની નમ્રતા સહિત પ્રાર્થના છે. માત્ર હું તમારી ક્ષમા માગું છું એટલું જ નહીં, પણ ખૂબ નમ્ર ભાવે માગું છું કે મારા આત્માને આ પોષણ થાય એમ નથી. તમારી દયા મારા આત્માને પોષણ થાય એમ નથી. આ આત્મલક્ષી પુરુષ છે, આ વિતરાગનો માર્ગ છે. એટલે કે જે પ્રાર્થના છે, અહીંયા શબ્દ તો જેવો વિનંતી નથી. આવો પરમ પુરુષ મુમુક્ષુઓને એના પત્રની પહોંચ ન આપી શકવા માટે કહે છે, અમે ડરીએ છીએ અમારી સાધનામાં આ પ્રતિબંધ બાધક થાય, ક્યાંક આત્મજ્ઞાનને વમાવી દે. અમારે આ સાહસ કરવું નથી, અમારે આ સાહસ નથી કરવું. એને એટલા માટે તમે ક્ષમા કરજો અને નમ્રતા સહિતની પ્રાર્થના છે. અને પછી છેલ્લું વાક્ય કહે છે, અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા. જો આ મહત્વનું છે જે મનસુખભાઈએ મૂક્યું આત્મસિદ્ધિમાં પ્રાસ્તાવિકતામાં. અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા. આ પત્ર ન લખવાનું કારણ શું હશે? કેમ આ જ્ઞાની ઉપેક્ષા કરે છે આપણી? એનો આશય ગંભીરતા આપણે પકડી શકીએ? આ આપણું મમુક્ષુપણું. જો આપણને આ આશય ગંભીરતા સમજાય, પકડાય, આ આપણું. પણ એ તો એણે પોતાની સાધના કરી, જગતનું આમ છે તેમ છે. મહાવીરને એવી રીતે જો આપણે મૂલવવા બેસીએ 12.5 વર્ષ સુધી, એ તો સ્વાર્થી રહ્યા. એને જગતનું કંઈ કલ્યાણ ન કર્યું, એને પોતાની નગરી છોડી દીધી અને બીજા દેશમાં ચાલ્યા ગયા. આ આપણી આશય ગંભીરતા મહાપુરુષ. અહો જ્ઞાની પુરુષની આશય ગંભીરતા. ધીરજ અને ઉપશમ. જ્ઞાની પુરુષની અંદર આશય ગંભીરતા, ધીરજ, એની કેવી ધીરજ હશે, આવું બધું સહન કરવામાં ધૈર્ય જોઈએ. કોઈ તમારા પગે પડતો હોય અને એને નારાજ કરવામાં ધૈર્ય જોઈએ, ભલે એ નારાજ થાય પણ પ્રતિબંધ નહીં. એનો પ્રતિબંધ મારે સ્વીકારવો, એ દ્રવ્ય પ્રતિબંધ છે. ઉપશમ, કોઈ પણ પ્રકારનો અભાવ ભાવ નથી આવતો કે અમારા માટે શું વિચારશે, કસાય ભાવ નથી. એટલે કે છે કે તમે મને ક્ષમા કરજો, આ ઉપશમ ભાવ છે. કોઈ કસાય ભાવ કોઈ પણ પ્રત્યે છે, અકસાય બુદ્ધિ છે, ક્ષમા માંગે છે. અહો અહો વારંવાર અહો અહો, આ જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, એમની ધીરજ અને એમનો ઉપશમ. એને કૃપાળુ દેવ કહે છે અહો અહો. બસ આ જીવનની અંદર, આ સાધકની અંદર આવી આશય ગંભીરતા સાધનાની, આત્માર્થની, અને એવી જ એની ધીરજ કે કંઈક પણ થાય તો આપણે તો જ્યારે સહન ન કરીશું, અરે પછી તો આપણા વિશે આમ બોલશે, આ ધીરજ ગુમાવી દીધી. અને ધીરજ ગુમાવે સીધો ક્યાં પડે, વિભાવમાં. અને ઉપશમ, એનો ઉપશમથી ચલિત થતા નથી, ઉપશમથી ચલિત થતા નથી. એનો ઉપશમ કેવો છે, જેને જે કરવું એ કરે. એટલે સરસ હેમચંદ્રાચાર્યજીએ સરસ શ્લોક મૂક્યો કે કમઠે ધરણેન્દ્ર તે સ્વચિતમ કર્મ કુર્વતી. હવે કમઠ કમઠનું કામ કરે છે, ધરણેન્દ્ર ધરણેન્દ્રનું કામ કરે છે. આનો ઉપશમ તો બંને વચ્ચે સમતુલ્ય સ્થિતિ. કૌશિકે પાદ સ્પર્શથી છતાં પણ નિર્વિશેષ મનસ્કાય મહાવીરાય તાઈને. ભગવાન એમ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કેવી સ્થિતિ છે, નિર્વિશેષ દેવતાઓ ચરણમાં નમસ્કાર કરે છે તો પણ ભલે, અને ઉપસર્ગ કરે છે બીજા તો પણ ભલે, એનો ઉપશમ ચલિત થતો નથી. ઉપશમ એ આત્માનું સ્વરૂપ છે કે જે એનું એનું અહો અહો કૃપાળુદેવ જરા બે વાર બોલે છે અને વારંવાર અહો. તો આ ત્રણ તત્વ, આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ, ક્યારે કે આવી પ્રતિબંધ જ્યારે આવે ત્યારે દયાના પ્રતિબંધને પણ રોકે, ડરે એનાથી કે આ કરતા ક્યાંય આત્મા ભૂલાઈ જાય અને પ્રારબ્ધ બળવત્તર થઈ જાય, એ પોષણ થાય એમ નથી. બે પત્ર અહીંયા 697 પણ પૂરા થાય છે, એક જ આશયના, લગભગ સમાન પરિભાષાવાળા, પણ થોડો વિશેષ વિસ્તાર અંબાલાલભામાં કર્યો, કારણ કે સૌભાગ્યને તો આ વસ્તુ પકડતા વાર ન લાગે. પણ આ ત્રિભુવનભાઈને બધાની સામે લેખા, તો એની અંદર એને કહ્યું કે કોઈક વાર આવું પણ થાય એટલે અમે ડરીએ છીએ, પહોંચ પણ લગતા નથી. આ બધા દયાનો પ્રતિબંધ આપણને જો આમાં સમજાય, એમનો આશય ગંભીર, ધીરજ અને એને જે અહોભાવ કર્યો છે, અને સંસાર સમુદ્રની અંદર આ સૂક્ષ્મ સંગરૂપ અને બાહ્ય સંગરૂપ આ એની જબરજસ્ત પડવાના ભયંકર સ્થાનક છે. આ આત્મસમાધિની જબરજસ્ત પ્રભુએ વાત મૂકી છે. સત્પુરુષોનું અગબળ, જગતનું કલ્યાણ કરો. ઓમ.